Cristo. Visto?
ભગવાનની સમા કાર્ય છે
120.
અણુમાત્ર પણ દુઃખ જો સહવાના સમર્થ હેતુ ચતુર્ગતિ દુઃખના કર્મ ને કેમ વ્યર્થ. હે પરમાત્મા, તું અણુમાત્ર થોડું પણ દુઃખ સહન કરવાને સમર્થ નથી તો પછી જો તું ખરો કે ચાર ગતિને દુઃખના કારણરૂપ એવા કર્મને શા માટે કરે છે? હે આત્મા, જો તને દુઃખ ગમતું નથી તો પછી પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન જે તાત્વિક યથાર્થ વિતરાગ નિત્યાનંદ પરમ સ્વભાવથી ભિન્ન એવા નરકાદી ગતિના દુઃખના કારણભૂત કર્મો પાપ કર્મોનો તું વિચાર કર્યા વગર શા માટે કર્યા કરે છે? અર્થાંત, જ્યારે તને દુઃખ ગમતું નથી તો દુઃખના કારણરૂપ એવા કર્મો શા માટે આચરે છે? એ કર્મનો નાશ થવાથી દુઃખનો નાશ થાય છે. માટે રાગાદી વિકલ્પજાળથી રહિત થઈને નિજ શુદ્ધ સહજાત્માની ભાવના કરવી કે જેથી કર્મ મુક્ત થઈ અવિનાશી સુખ પ્રાપ્ત થાય. આપણે થોડુંક દુઃખ એ પણ જો સહન કરી શકતા નથી એટલે એનું જ લોજિક આપ્યું છે કે તો પછી નવા કર્મો બાંધી ને નર્ક જેવી ગતિને આપણે જો ભોગવવાનું થાય તો આને સમજી ને આપણે આ પાપ કર્મો શા માટે કરવા જોઈએ?
બાહ્ય પરિગ્રહમાં આસક્ત થયેલા જીવો એક ક્ષણ પણ આત્મા સંબંધી વિચાર કરતા નથી. કર્મ કરે જગ અગ્ન સહુ, પડ્યું ધાંધલમાં છે મોક્ષ હેતુ નિજ આત્મા, ન ચિંતવે ક્ષણ એક. અનેક જાતના ધંધામાં આસક્ત થયેલું આ જગત અજ્ઞાની થઈને જ્ઞાનાવરણાદિ 8 પ્રકારના કર્મો કર્યા કરે છે. પણ મોક્ષનું કારણ એવો જે શુદ્ધ સહજાત્મા એવો તેનો એક પણ ક્ષણ પણ વિચાર કે ચિંતવન કરતું નથી. સમસ્ત વિશ્વ મિથ્યાત્વ વિષય કશાયના નિમિત્તથી ઉત્પન્ન થયેલા આર્થ તથા રૌદ્ર ધ્યાનમાં આસક્ત થઈ રહ્યું છે. શુદ્ધાત્માની ભાવનાથી વિમુખ હોવાને લીધે સૌ મૂઢ પ્રાણીઓ અનેક જાતના કર્મો કર્યા જ કરે છે, પરંતુ ભેદ જ્ઞાન રહિત એવા એસી અનંત જ્ઞાન આદિ સ્વરૂપ મોક્ષના કારણરૂપ એવા વિતરાગ પરમાનંદ રસાસ્વાદમાં નિમગ્ન નિજ શુદ્ધાત્માઓ એક ક્ષણ પણ વિચાર કરી શકે. આમાં આ ગાથામાં એ છે કે જ્ઞાનાવરણીય 8 પ્રકારના મુખ્ય છે. કારણ એમ કે શુદ્ધ સહજાત્મા એનો એક ક્ષણ પણ વિચાર કે ચિંતન કરતો નથી. જો શુદ્ધાત્માનો વિચાર કરે એક ક્ષણ પણ તો ઘણા મને લાગે છે કર્મો ખપાઈ જાય. આખું જગત મિથ્યાત્વ સાચી ઊંધી ભાવનાથી જ અને વિષય કશાયના નિમિત્તથી ઉત્પન્ન થયેલા અર્થ અને રૌદ્ર ધ્યાનમાં આસક્ત થઈ રહ્યું છે. આપણે આમ રોજિંદા જીવનમાં જશું તો આપણે અર્થ ને રૌદ્ર ધ્યાન તો કરતા જ હોય છે, એટલે એમાંથી જો થોડી ઘણી જાગૃતિ આવે તો આપણે એમ કે આપણો કંઈક ઉદ્ધાર કરી શકીએ.
122.
ભમતો લખ ચોરાસીમાં આત્મા દુઃખ સહંત પુત્ર કલત્રે મોહિયો જ્ઞાન વિના નહીં અંત. જ્યાં સુધી આ જીવને સ્વસંવેદન રૂપ ઉત્તમ આત્મજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી તે સ્ત્રી પુત્ર આદિમાં મોહ પામીને અનેક કષ્ટોને સહન કરતો 84 લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. શુદ્ધ સહજ આત્માની ભાવનામાં વિઘ્ન કરનારા એવા પુત્ર મિત્ર સ્ત્રી આદિ પદાર્થોમાં જ્યાં સુધી આત્માને મોહ છે, મારા પરાણી ભાવના છે, ત્યાં સુધી તેને 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. માટે પર પદાર્થોની મમતા તજીને એક શુદ્ધ આત્મજ્ઞાનની ભાવના કરવી જોઈએ. પુત્ર કલત્ર આદિ ભાવના પરમ આત્મભાવનાથી વિરુદ્ધ છે. આત્મભાવનામાં વિઘ્ન કરનાર શત્રુરૂપ છે અને સંસારનું કારણ છે. વિતરાગ નિર્વિકલ સ્વસંવેદન ભાવના જ આત્મસાધક હોવાથી સર્વોત્કૃષ્ટ છે. માટે આત્મભાવના જ નિરંતર ભાવના ભાવવા યોગ્ય છે. એટલે સ્ત્રી પુત્ર આદિ કોઈપણમાં મોહ પામીને આત્મા સિવાય કોઈ પરભાવમાં કોઈ પણ ભાવના કરવાથી 84 લાખ જીવનમાં ફરવું પડે છે અને સંસારનું કારણ જ છે. તેથી આત્મભાવના જ કરવી, આત્મભાવના નિરંતર ભાવવા યોગ્ય છે.
123 ચંદ્રકાંતબેન આપ.
ઘર પરિજન તન ઈષ્ટ સૌ જીવ સ્વકેયન માન કૃત્રિમ કર્માધીન એ કયા આગમે જાણ. હે જીવ, તું ગૃહ પરિવાર શરીર તથા મિત્ર આદિને પોતાના ન માન, કારણ કે બધા સંબંધો કર્માધીન તથા વિનાશી છે એમ આગમ શાસ્ત્રમાં યોગીઓએ જોયેલું છે. ગૃહ આદિ પદાર્થો શુદ્ધ ચેતન સ્વભાવવાળા અમૂર્તિક પોતાના આત્માથી ભિન્ન એવા શુભ અશુભ કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી એ જગતના પદાર્થોની પ્રાપ્તિ કર્માધીન છે. વળી એ પદાર્થો વિનાશી હોવાથી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યની બે વિપરીત છે. શુદ્ધ આત્મદ્રવ્યનો કોઈ કરતા નથી, માટે તે પોતાના આત્મા અકૃત્રિમ છે, અનાદિ સિદ્ધિ છે તથા ટંકોત્કીર્ણ ન્યાયક એક સ્વભાવવાળો છે. અને દેહાદિ પદાર્થો પોતાના આત્માથી જુદા છે એમ પરમાગમમાં યોગીઓએ જોયેલું છે. માટે સર્વ પદાર્થોને અનિત્ય જાણીને નિત્ય એવા સ્વશુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિત થઈને ગૃહાદિ પરદ્રવ્યમાં મમતા તજી દેવા યોગ્ય છે. ગૃહ પરિવાર શરીર મિત્ર આદિના પોતાના નામ ન માન, કારણ કે બધા સંબંધો કર્માધીન હોય છે અને વિનાશી છે. ગૃહ આદિ પદાર્થો શુદ્ધ ચેતન સ્વભાવવાળા અમૂર્તિક પોતાના આત્માથી ભિન્ન એવા શુભ અશુભ કર્મથી ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી એ જગતના પદાર્થોમાં કર્માધીન છે. શુદ્ધાત્માનો કોઈ કરતા નથી, માટે તે પોતાના આત્મા અકૃત્રિમ છે તથા એક સ્વભાવવાળો છે. અને દેહાદિ પદાર્થો પોતાના આત્માથી જુદા છે એમ પરમાગમમાં યોગીઓએ જોયેલું છે. માટે સર્વ પદાર્થોને અનિત્ય જાણીને તજી દેવા યોગ્ય છે.
કઈ એનું તમે બીજી વાર વાંચ્યું પણ કઈ સમજાયું નહીં. વ્યાથાનો કોઈ ભાવ પકડી લ્યો, એક સૂત્ર પકડાઈ જવું જોઈએ. વ્યાથા વાંચીએ, એનો અર્થ વાંચીએ કે આ ગાથામાં આ વાત ઉપર છે, પછી આખી બધું જ ન હોય, એક જેટલું સમજાયું હોય એટલી વાત પકડાઈ જવી જોઈએ. બસ 124.
હે જીવ, તું ગૃહ પરિવાર આદિની ચિંતા કરવાથી તો કદી મોક્ષ પામવાનો નથી, માટે એક ઉત્તમ તપનું ચિંતન કર કે જે તપ વડે તું ઉત્તમ મોક્ષ પામીશ. ગૃહાદિ પર વસ્તુઓની ચિંતાથી તો મોક્ષ મળતો નથી. અરે મોક્ષ તો શું, પણ મોક્ષનો માર્ગ પણ મળતો નથી. તે ચિંતાથી તો આત્માને માત્ર અશુભ કર્મ બંધાય છે અને તેથી ભવ ભ્રમણ થયા કરે છે. માટે તપનો આશ્રય કર જેથી તને મોક્ષ સુખની પ્રાપ્તિ થાય. સર્વ પરદ્રવ્યની ઈચ્છાને રોકી વિતરાગ પરમાનંદરૂપ પરમાત્મામાં સ્થિર થઈ પરિવાર આદિની મમતા તજી એક કેવળ શુદ્ધ આત્મસ્વરૂપની ભાવના કર્તવ્ય છે. એ આત્મભાવના સિવાય અન્ય કંઈ પણ ઉપાદેય નથી. આગલી ગાથાના અનુસંધાનમાં જ કહે છે કે ગૃહ પરિવાર આદિની ચિંતા કરવાથી કોઈ દિવસ મોક્ષ પામવાનો જ નથી. માટે એક ઉત્તમ તપનું જ ચિંતન કર કે જે તપ વડે તું ઉત્તમ મોક્ષ પામીશ. એટલે એમ કે એ ચિંતા છોડ્યા વગર કાંઈ તો શક્ય જ નથી. માટે એ બધું છોડી અને તપ ઉપર જ જા કે જેથી એના વડે તને મોક્ષ મળે. ગૃહાદિ પર વસ્તુઓની ગૃહને એ પર વસ્તુની ચિંતાથી તો મોક્ષ મળતો નથી. યાર મોક્ષ તો શું, પણ મોક્ષનો માર્ગ પણ મળતો નથી. તે ચિંતાથી માત્ર આત્માને માત્ર અશુભ કર્મ બંધાય અને ભવ ભ્રમણ થયા કરે. માટે એમ કે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે તપનો આશ્રય કર અને પરદ્રવ્યની સર્વ પરદ્રવ્યની ઈચ્છાને રોકીને પરમાનંદ રૂપ પરમાત્મા વિતરાગ પરમાત્મામાં સ્થિર થઈ પરિવાર આદિની મમતા તજી એક કેવળ શુદ્ધ આત્મસ્વરૂપના સિવાય કઈ પણ ઉપાદેય નથી. એ સિવાય બીજું કઈ ઉપાદેય નથી.
સરસ. આપણે 120 થી 124 ગાથા એક વિષય ઉપર લીધી કે તું કર્મનો ક્ષય કર. ભગવાનની સમાન કર્મનો ક્ષય કરીને તું મોક્ષે જા એમ આચાર્ય શ્રી અહીંયા બોધ કરે છે. અત્યારે આ પ્રકરણ ચાલે છે એ મોક્ષ માર્ગ સંકલ્પનું ચાલે છે. પહેલો ભાગ જીવ લગે આપણે જીવ સંબંધી થયો આત્માનું સ્વરૂપ બતાવ્યું અને બીજો વિકલ્પ છે આ સંકલ્પ છે એ મોક્ષ માર્ગનો છે. આમાં મોક્ષ માર્ગને સંબંધિત બધી વાતો આવે છે. જુદી જુદી 4-5 ગાથાઓના સમૂહમાં કોઈને કોઈ એક વિષય એક વિચારણાનું સૂત્ર એ આપણને મળે. ગ્રંથ તો ઘણો વિશાળ હોય પણ આપણે એમાંથી સૂત્રો પકડવાના. અહીંયા કહ્યું છે કે કર્મનો ક્ષય કર. તો પહેલા જ 120મી ગાથામાં શું કહે છે? શું કામ બાંધે છે? એક તો કહે છે કે તારી કોઈ તાકાત છે કર્મને સહન કરવાની? કર્મનું સહન, કર્મનો ઉદય તું સહન કરી શકે છે? એ થાય છે એટલે રાડારાડી કરે, હે ભગવાન મને બચાવો, મને મદદ કરો, હે પરમાત્મા આમ છે તેમ છે. તો કર્મનો ઉદય કરવાની, ઉદય આવે ત્યારે એનું સહન કરવાની તો કોઈ શક્તિ નથી. ચારે ગતિમાં ભંબવું પડે એવા કર્મ બાંધા કરસ. જીવને જ્યારે વિચારણા કરે ત્યારે એમ થાય કે આ મારો વિચાર, મને આ કોઈ બી વિચાર નથી આવતો, શું કામ બાંધ્યા? જે કર્મ સહન કરવા મને ગમતા નથી, જેનો ઉદય મને પ્રિય નથી, તો બાંધો શું કામ? કોઈને બાંધેલા આવે છે તો ઠીક, પાછું સમજ ત્યાં લેવાની કે કોઈને આવેલા છે. આચાર્ય કહે છે એટલે શું કહે છે? કોના બાંધેલા આવે છે? તો 6 પદની અંદર શું કહ્યું કે આત્મા અજાણતા બંધાઈ જાય છે. તો એનો વિચાર કરને કે કેમ અજાણતા બંધાણ? વિચાર તો એ કરવો છે ને કે પોતાના બાંધેલા કર્મનું ફળ આવે છે કે બીજાના, બીજાના. હવે પોતાને એ જ કર્મના ખબર પાડવી એટલે પેલા વિચાર તો કરે ને કે કર્મ શું કામ બાંધવા, હવે અજાણતા બાંધ્યા હોય તો અત્યારે હું બાંધતો નથી ને એવો તો વિચાર આવે ને, કે આપણે તો અજાણતા થઈ ગયું તો કે હવે જરા જોઈને ચાલજે એમનો, કે કોઈ અજાણતા પગ ખાડામાં પડી ગયો હોય કે શું થયું કે મોચ આવી ગઈ કાં તો અજાણતા ખ્યાલ ન રહ્યો હવે જોઈને ચાલજે, એ અજાણતાનો વિચાર તો આવવો જોઈએ ને. અને અજાણતાનો વિચાર આવે તો જ જોઈને ચાલે કે એમનેમ ચાલે? કે છે કે તું સુકામાં ચાર ગતિમાં ભ્રમણ કરવું પડે એવા કર્મો તું સુકામ બંધસ, જો તને દુઃખ ગમતું નથી, દુઃખ સહન કરવાની તારી શક્તિ પણ નથી, દુઃખ સહન કરવાને તું સમર્થ પણ નથી, તો દુઃખના કારણરૂપ એવા કર્મોને સુકામ બાંધસ. જગતમાં જીવને જીવવું ગમે છે પણ દુઃખ ગમતું, જીવવું ગમે છે પણ દુઃખ ગમતું, તો દુઃખ સેનાથી મળે છે? કર્મથી. દુઃખ આપવા માટે બીજું એક પણ કારણ છે નહીં. વિચારીએ, ખૂબ વિચારીએ કે જીવને દુઃખ સેનાથી મળે છે? પેલા દુઃખ કર્મથી મળે છે, પછી વિચારો કે કર્મથી મળે છે તો જ્યાં સુધી કર્મનો સંગ છે ત્યાં સુધી મને દુઃખ ન આવે એનો કંઈ અર્થ જ નથી વિચાર કર્યા કરવાનો. હું આમ કરું ને હું તેમ કરું ને હું આમ કરી નાખું ને તેમ કરી નાખું શું કરીશ? કર્મ છે તો દુઃખ રહેવાનું છે. એવા કર્મોને તું શામ માટે બાંધે છે એટલે ત્યાં આવે છે કે જાણતા કે અજાણતા શું કામ બાંધ્યા? હવે કે અજાણતા બાંધ્યા તો હવે જાણતા હવે જ નથી બાંધવાને. એ પછી પેલા એ નક્કી કર ને કે અજાણતા બાંધ્યા કઈ બાંધો નહીં, હવે તો નથી બાંધવાને, જાણીને જ નથી બાંધવાને. એ જાણીને કેમ બંધાય છે એ કહે છે કે આ બધા પરિગ્રહ મોહ કુટુંબના ચિંતા જગતની પરની આ બધાથી કર્મ જ બંધાય છે, બીજું કઈ થતું જ નથી. આખો જીવ શું કરે છે? પાંચસો ને અગિયારમાં શું કહ્યું છે? જીવ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય છે. જ્ઞાનીઓએ આ જીવનું સ્વરૂપ જોયું કે આ સમયે સમયે કર્મ જ બાંધા કરે છે. કર્મ ક્યારે નહીં બંધાય એના જીવનમાં? જ્યારે એ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં લીન હોય ત્યારે નથી એને શુભ ભાવ કે નથી અશુભ ભાવ, એટલે કર્મ બંધાતું નથી. જો પોતાના નિર્વિકલ્પ વિતરાગ સ્વસંવેદન એવા આત્માનો એને ધ્યાન ન હોય, એમાં એનો ઉપયોગ ન હોય, એમાં એનું ચિંતન ન હોય, તો એ સમયે શું થાય? કર્મ બંધાય. રીત્યો કાળ અનંતતે કર્મ સમાસો. મૂળભૂત વાતની વિચારણામાં સાધક એને સાધનાનું સ્વરૂપ શું છે જ પકડાતું નથી. કે સાધક કારણે થાય છે, એટલે અહીંયા મૂળભૂત વાત ઉપર થોડી આચાર્યશ્રી આપણને એવું છે, ચિંતનના જરા આંચકા આવે ને તો ચિંતન થાય, ચિંતન થતું જ નથી. નેતા હાવ નવરો જણક જેવો બેઠો હોય ને તો એને આત્મચિંતન કરવાનો વિચાર થતો જ ક્યાં સુધી વસમું છે? ના, ક્યાં સુધી અઘરું છે? સમજ નથી ત્યાં સુધી. સમજ પીછે ડીનું સમજ મુશ્કેલી ક્યાં સુધી? સમજ નથી ત્યાં સુધી. સમજ આવે તો સરળ છે. સમજ છે ને મુશ્કેલ છે? બધી વાત સાચી છે, આવી આવી તર્ક નહીં કરતો. જે બધાને થઈ ગયું છે એને સરળતાથી થઈ ગયું. કેમ થઈ ગયું? ના બરોબર છે, એ જે કહે છે એ આ બધાને બધાનું પ્રતિનિધિત્વ કરે છે, આપણા બધાનું, મારા સહિત. વાત સાચી છે એટલે જ કહ્યું મેં, કીધું કે વાત એમાંથી જ પકડવાનો, વાત પકડવાની. આંટી પાડી નહીં, આંટી પડેલી છે, આંટી પડેલી છે. એ આંટી પડેલી છે એ પકડાતી નથી, કે આંટી તો મને પડેલી છે. કૃપાળુ દેવે શું કહ્યું છે? સંકિત અને મિથ્યાત્વનો શું ફરક? તો કે બે સૂત્ર છે, પણ એક સૂત્રમાં આંટી પડેલી છે અને એક સૂત્રમાં આંટી વિનાનું સૂત્ર છે. એની સમજણ છે, પેલી એ સમજણ છે, પણ આવી ગૂંચવણવાળી છે. અને ગૂંચવણમાં મોહ કામ કર્યા કરે છે. અનેક પ્રકારનો મોહ એને સાદી સમજમાંથી ખેંચી જાય છે. મોહનું કારણ એ કાર્ય એ કે એ પર પદાર્થને પોતાના તરફ ખેંચી લે, ઉપયોગને ખેંચે. પ્રદેશે પ્રદેશથી આ જીવને આ સંસાર છે આકર્ષક છે, પ્રલોભનકારી છે, લાલચ આપે છે. એટલે સંસાર એ માયા છે. માયાનું કામ શું? ભમાવવું, ભમાવી દેવા. કોઈ જીવને સાચી વસ્તુ પકડાય નહીં અને એને જુદા જુદા સ્વરૂપો જેથી એને ખોટી ભ્રમણાઓ જ થાય કે આમ જ છે, મૃગ જળ છે, એ માયા છે, જળ નથી. એમ આખા સંસારનું જે સ્વરૂપ છે એ શું છે? માયા છે. શંકરાચાર્યજી કહ્યું બ્રહ્મ સત્યમ જગત, ને જગત છે ખરું પણ મિથ્યા છે. કઈ અપેક્ષા એ મિથ્યા છે? અનિત્યતા છે, ચિત્ર વિચિત્રતા છે. જે દેખાય છે એ વાસ્તવિક નથી, એનું વિરૂપ છે, રૂપ નથી, સ્વરૂપ નથી. સ્વરૂપ તો પૂતગઢ છે, જડ છે, સ્વરૂપ તો જડ છે. સંબંધો છે, વિનાશી છે. એટલે અહીંયા જુદી જુદી વાતથી આચાર્ય આપણને સૂત્ર આપે છે. એક એક ગાથામાં, પહેલી ગાથામાં એમ કહે છે કે હે જીવ, તને દુઃખ પ્રિય નથી, તને દુઃખ ગમતું નથી, દુઃખ સહન કરવાની પણ તારી, હે પ્રભુ હવે તો હું મરી ગયો, આવા દુઃખ કોઈને દુશ્મન નહીં પડશે. કઈક વાત કરે, બોલતો હોય ત્યારે તો વાત મૂકી દો, દુઃખ સહન નથી થતું. દુઃખ સહન ન થવાનું કારણ એક છે કે મૂળ સ્વભાવે સુખી છે, સ્વભાવે સુખી છે. એનો જે પિંડ છે એ તો સુખનો છે, આ પર વસ્તુ છે, એ સહન થતી નથી. અને એ આવીને પડી છે, ઈચ્છા નથી તો ન ગમતું કરવાને કોઈ ઈચ્છતું નથી, છતાં પણ તેને એ વેદવું પડે છે, અનુભવવું પડે છે. એનાથી છટકી શકાતું નથી, કારણ એ કર્મના રૂપમાં આવ્યું છે. જો બીજાના રૂપમાં આવ્યું હોત તો ઉલારીઓ કરત એની સામે, સંઘર્ષ કરત, પણ તારા કર્મનું શું કરતું? ભોગવવા જ પડે. બરોબર છે. શું કામ બાંધસ? આ એક પ્રશ્ન કર્યો, ગાથામાં બીજું કઈ કીધું નથી. 21મેમાં કહે છે કે બાંધે છે કેમ કે અનેક જાતના ધંધામાં આસક્ત થયેલું આ જગત અજ્ઞાની થઈને જ્ઞાનાવરણાદી 8 પ્રકારના કર્મ કર્યા કરે છે, અને મોક્ષનું કારણ એવો પોતાનો શુદ્ધ આત્મા એનો એક ક્ષણ કોઈ વિચાર કે ચિંતવન કરતું. 121મી ગાથામાં કહે છે કે શું કામ બાંધે છે, તો કે બસ આ ધાંધલમાં પડ્યો છે, ધમાલમાં પડ્યો છે, અને ધમાલમાં રસ છે એટલો સ્વરૂપ ચિંતનમાં. એને કોઈ ધમાલમાં 8 કલાક જવાનું હોય ને તો એને કંટાળો, પણ અડધો કલાક સ્વરૂપ ચિંતન કરવું તો અડધો કલાક પસાર થાય. ધમાલમાં કઈ બધી આર્થિક હોય છે એવું નથી. એ નથી, ધમાલ જગતની છે એ કેટલીક તો એવી છે કે જેમાં શરીરનો થાક છે, ઘસારો છે, સમય બગડે છે, બધું જાણતો હોય છતાં એમાંથી છોડે નહીં, એને મારા ગયા વિના. એમાં કે પૈસા નથી મળતા, દુઃખી થઈ જાય, ઘરના કેટલાય કામ બાકી રહી જાય છે, અને પછી આવીને પછી લોહી ઉકાળો થાય છે. અહીંયા જવાનું, ત્યાં જવાનું. આ ધમાલ પડ્યું ધાંધલમાં છે. યશો વિજયજી મહારાજે સિમંદર સ્વામીને ફરિયાદ કરી 125 ગાથામાં કે આ પ્રભુ તારા માર્ગમાં આવ્યા, અહીંયા અમે તો ધમાલમાં આવી ગયા. જ્ઞાન માર્ગ રહ્યો દૂર, આ તો ધાંધલ ને ધમાલ જ્યાં ગયા, ધર્મમાં ગયા તો ધર્મની અંદર. હે પ્રભુ, ધમાલ અને ધાંધલ છે, ઓહો, હવે અમે ક્યાં જઈએ? સિમંદર ને પડકાર કરે, પોકાર કરે છે કે જાવું ક્યાં પ્રભુ, તું માર્ગ તો બતાવ. અહીંયા કે છે આચાર્ય શ્રી કે મોક્ષ હેતુ જે કારણ છે એની અંદર એક ક્ષણનું પણ ચિંતન કરતો નથી. એની પાસે ક્ષણ નથી એવું ખરું? પણ આખું નહીં, પણ ભલે ધમાલમાં હોય તો એની પાસે ક્ષણ નથી એવું ખરું? કેમ કે ધર્મનો પ્રારંભ શાંતિ, પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ રિલિજન. જ્યારે આપણે ધર્મની કોઈ પ્રવૃત્તિ કરીએ ત્યારે એનું પહેલું પરિણામ શાંતિ, એન્ડ એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રિલિજન. અને તને પરમ શાંતિ મળે તો તારે ધર્મ કરવાની કંઈ જરૂર નથી, તારો ધર્મ સમાપ્ત થાય. એને આનંદગંજીએ ધર્મ સંન્યાસ યોગ કીધો કે આટલું બધું કરવાનું, તો કે આ સંવરના 57 પ્રકારે સંવર કરવાના, પણ ક્યાં સુધી કરવાના? સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી. પછી તું કે મારા 12 વર્ત બાકી છે અને 22 પરિસર બાકી છે અને ફલાણું છે ઢીકણું, શું ગાંડા વેડા કરે છે? શેના માટે કરવાના હતા? સ્વરૂપની પ્રાપ્તિ. સ્વરૂપની પ્રાપ્તિ પછી પૂછવું ને કે એને સામાયિક ક્યારે કરવાની છે? અરે એને શું સામાયિક હોય? જે સ્વયં સમાધિમાં છે એને શું સામાયિક કરવાનું? તો આ વસ્તુ નથી પકડાતી આપણને કે ધર્મની પ્રારંભ એનું પરિણામ શાંતિ, અને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય તો ધર્મની આવશ્યકતા નથી, ધર્મ પૂર્ણ થાય છે. અહીંયા કહે છે કે મોક્ષનું કારણ એવું, મોક્ષનું કારણ શું? ધમાલ કે આત્મચિંતન? આત્મચિંતન કે જેમાં બંધની કોઈ શક્યતા નથી. એથી વિપરીત, એક ક્ષણ પણ જ્ઞાનની અને એક ક્ષણ પણ ધ્યાનની કેટલા કર્મો કાપે? કર્મની અનંત કરોડો કાપે. એક ક્ષણ જ્ઞાનની અથવા એક ક્ષણ ધ્યાન, તો ત્યાં શું થાય છે? નિર્જરાની શ્રેણી ઊભી થાય છે આખી. કેવી શ્રેણી? કે 70માં અનંત કર્મો પડ્યા છે, આને તું ગણિત નહીં કરી શક, એ બધા નિર્જરી જાય છે. જ્ઞાનીના જ્ઞાનની એક પળ, ધ્યાનીના ધ્યાનની એક પળ, અનંત કર્મોની નિર્જરા, કરોડોની નિર્જરા કરે છે. ગુણ શ્રેણી નિર્જરા. ભક્તામર સ્તોત્રમાં કહ્યું કે પ્રભુ તારા નામનું સ્મરણ કરતા જન્મો જન્મના પાપ નાશ પામે છે. આચાર્યશ્રીએ આ રહસ્ય બધા આપ્યા છે. એક એક ગાથામાં મંત્ર છે. જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય. શું કરું ભક્તિ કરું તો શું થાય છે? અરે તું ભક્તિ પ્રભુના ભાવથી કર, સંસારનું વિસ્મરણ કરીને કર, તો તે સમયે ભલે થઈ છે તો અડધી મિનિટ જ, એમાં કઈ સમયનું માપ નહીં જોવાય કે કેટલા કલાક થઈ છે, અડધી મિનિટ જ થઈ છે. પણ એ કે છે એની તાકાત કેટલી. તો આત્મ સ્વરૂપના ચિંતનની આ તાકાત છે કે એ ક્ષણ પણ મોક્ષનું કારણ છે અને પેલા કરોડો વર્ષ પણ બંધનું કારણ છે. ધમાલ કરોડો વર્ષ સુધી કરે, છૂટવાના ઉપાયના નામે ધમાલ કરે, મુક્તિના નામે ધમાલ કરે, પરિણામ બંધ. અહીંયા આચાર્ય કહે છે મોક્ષ હેતુ નિજ આત્મા ને ચિંતવે ક્ષણ એક. તું એક ક્ષણ આત્માની ચિંતન કર, એ મોક્ષનું કારણ છે. 122માં શું કહે છે?
સંવેદન રૂપ ઉત્તમ આત્મજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી તે સ્ત્રી પુત્રાદેહમાં મોહ પામીને અનેક અંતે અનેક કષ્ટોને સહન કરતો 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરતો હતો. ત્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી આ કરે,
ત્યાં સુધી શું કરે છે
પુત્ર અને પછી એમાં અનંત 84 વડી ફરતો.
આ બધા સંતાન સ્વજન પરિજન એના મોહમાં અનંત કાળ પસાર કર્યા કરે છે. પણ કે છે કે પણ એ જ્ઞાન થતું નથી. પણ જ્ઞાન થાય પણ એનું ચિંતન કરતો જ્ઞાન થાય કે એમને એમ થાય? તારે ચિંતા પરિવારને કરવી અને પ્રાપ્તિ જ્ઞાનને કરવી. એ કેવી રીતે થાય? કેટલો બધો સમય આપે છે પરિવારના ચિંતામાં?
પૂરેપૂરો સમય એમાં જ આપે છે.
અહીંયા શું કહે છે કે જ્યાં સુધી આ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જીવસેમાં પુત્રાદેમાં સ્ત્રી પુત્રાદેમાં મોહ પામીને અનેક કષ્ટો સહન કરતો 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે. આ એનું પરિભ્રમણનું પામ્યો દુઃખ અનંત આવતો અંત આવતો નથી, અનંતનો અંત આવતો નથી. કારણ કે મોક્ષનું કારણ એવું જે નિજ આત્મા છે એનું ચિંતન ક્યારેય કરતો નથી. સ્વસંવેદનરૂપ જ્ઞાન પ્રગટ થાય તો આ કર્મજ્ઞા બલામાંથી છૂટી શકે. ભલે અજ્ઞાનથી કર્મો ઘણા બાંધ્યા છે, કર્મો કાળ અનંતના સાથી. શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે પ્રભુ આવી લાંબી લાંબી વાત શું કામ કરો છો? એક મિનિટ અમે આત્માનું ચિંતન કરી એની અંદર અનંત કાળના કર્મો જાય? અમે કઈ આજકાલના બાંધીએ છીએ? અમારો ધંધો હમણાં નવો નવો છે. ચારેય ગતિમાં કર્મબંધનો જ ધંધો કર્યો છે. એટલા બધા સત્તામાં પડ્યા છે કે અનંતકાળ તો ભમ્યા છીએ અને અનંતકાળ ભમવો પડે તો સ્ટોક ઓછો થાય એમ નથી. જેમ ધન બહુ કમાઈ લે, લોટરી લાગી જાય તો કે હાથ પેઢી સુધી ખૂટે એમ, એમ હાથ ભવ સુધી તો તારું એક એક કર્મ ખૂટે એમ. તારે જ્યાં જવું હોય ત્યાં જા, કર્મ હાજર જ છે. જે ગતિમાં જવું હોય, જે યોનિમાં જવું હોય, જેટલા વર્ષ જીવવું હોય. સાહેબ નારકીમાં જઈશ તો ઓછામાં ઓછું આયુષ્ય 10,000 છે. અરે સ્વર્ગમાં જાણે ભોગવવા એનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 છે. પણ કર્મ તારા શુભ પણ એટલા છે અને અશુભ પણ એટલા છે. પણ સાહેબ તો પછી કર્મથી છૂટ્યા વિના મોક્ષ નથી. આ પહેલી આ શરૂઆતથી થાય છે કે કર્મથી છૂટ્યા વિના મોક્ષ નથી. તો કર્મથી છૂટવા માટે થઈને તું શું કર? તો કે મોક્ષનું કારણ શું? તો કે સ્વરૂપનું ચિંતન કર, આત્મજ્ઞાન તને પ્રાપ્ત થાય, તો પછી કોટી વર્ષનું સ્વપ્ન પણ. હિસાબ કેટલો સરળ આપ્યો, પાછો સોફ્ટવેર ઓલો અઘરો દેખાય છે અને આ સીધો સોફ્ટવેર દેખાતો સમય. જે જાગૃત થાય એના સમય આપણે કોકની ક્યાં ચિંતા કરવી? પછી એમ કેમ નથી બોલતો કે હું હજી જાગૃત થયો? નો થાય. કાનથી શ્રવણ કર્યું હશે તો કોઈ બી જાગૃત નહીં થાય, હૃદયથી શ્રવણ કર્યું હશે તો એક મિનિટમાં જાગૃત થઈ જશે. પણ એને સાંભળવાનું કામ સેનાથી કર્યું છે? અરે એમાં એનો મોહ કામ કરે. સારું સારું બોલાતું હોય તો સાંભળવું બહુ ગમે, સારી ભાષા, દાખલા, તર્ક, ન્યાય આ બધું બહુ ગમે, દ્રષ્ટાંતો, બહુ સરસ ભાષણ, બહુ સરસ ભાષણ, ધૂળ ભાષણ, તને સમજ શું પડે છે? તત્વ તો ક્યાંય આવતું નથી. બે દોઢ કલાક સુધી વાંચી જા પુસ્તક, કાંઈ ખબર ન પડે એની અંદર કે શું કીધું છે. કારણ કે કાનને ગમે છે, બુદ્ધિને ગમે છે, એવી વાત અંદર આવે છે. કલ્પનાઓનું જોર છે એ ગમે છે. કલ્પનાઓ ઉપર ભવ્ય પાના સુધી હલતું હોય તો મજા આવે, ખૂબ મજા આવે. તલાવડી આમ છે ને, પાણી આમ છે ને, ઠંડક આમ છે ને, ગુલાબના ફૂલ ખીલા છે ને, અને વાર્તા હેલાજ કરે, હેલાજ કરે. એક દિવસ પૂરો નથી, ચાતુર્માસ સુધી વાર્તા હાલે. સિરિયલ ચાલે ને જેમ ટીવીની, કેટલા હપ્તા સુધી હાલે? રોવે મરે બળે બધું છતાં હજી કઈક થાય તો હજી કઈક, કઈ નથી થવાનું. ઓલો જેદી કહેશે કારણ ટાઈમ પૂરો થઈ ગયો કે ચલો હપ્તો, પણ પછી શું તું દેખાડ્યું ને, ક્યાંથી દેખાડે? હવે વાત પૂરી થઈ ગઈ, કઈ છે નહી. પાણી વલોવાથી શું થાય? પાણી વલોવ્યા કરે છે, રોજ વલોણું લઈને બેસી જાય, કશું જ મળે નહી. સાંભળીએ છીએ પરંતુ એનું પરિણમન થતું નથી, એટલે એને વાત કરી બહુ સરસ. કાનથી સાંભળીએ છીએ, રસથી સાંભળીએ છીએ, જુદો જુદો પ્રકારના કસાય ભાવ છે ને એનાથી સાંભળીએ, હૃદયથી નથી સાંભળતા. હૃદયથી સાંભળે એને તો અરે પ્રભુ હું આવો ચેતન આવી ભૂલ કરી ગયો અને આ સંસારમાં શું કામ પડ્યો છું, મારે શું કામ અન્યની ચિંતા કરવાની જરૂર છે, જે મારા અહિતનું કારણ છે, મારા પરિભ્રમણનું કારણ છે, મને કેવળ બંધનું કારણ છે, કેવળ કર્મ બંધનું કારણ છે અને કેવળ દુઃખ સિવાય બીજું પરિણામ આપે એમ નથી, તો એ કામ મારે કરવાની શું આવશ્યકતા છે? ત્યારે અંદરથી નાદ આવે કે હે જીવ આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, અટક, થોભ, સ્ટોપ. સ્પીડ બ્રેકરમાં ગાડી સડસડાટ ચાલતી હોય અનંત કાળથી, અને એમાં જો શરીર સારું હોય તો ગાડી સારી છે, અને સંજોગો સારા હોય તો રસ્તા સારા છે, પછી સ્પીડને કઈ મર્યાદા રહીએ? સરસ મજાનું ભર યુવાની છે અને સંજોગો સરસ છે અનુકૂળ બધી રીતે, તો કર્મની ગાડી કેવી ચાલે? સડસડાટ ચાલે. ત્યારે જ્ઞાનીનો કોઈ અવાજ સાંભળી અને કે મૃગાપુત્ર ગયા ભગવાન મહાવીરની દેશના સાંભળવા, એક જ વાર ગયા, રાજપુત્ર છે, અને ઘરે આવીને માને કીધું કે હું તો સંયમ લઈશ, માડી રહું નહીં હું રે સંસારમાં, મેં વીર પ્રભુની વાણી સાંભળી, મને લાગ્યો કથિર સંસાર. બહુ દલીલ કરી માએ, ઘણી કરી. એટલે આપણને હજાર મહાવીર ની વાણી પણ અસર કરે એમ બંધ કરો ને આવવાનું. હા પણ બંધ કરો ને, કહું છું ખોટો, આપણો સમય બગાડવાનો, કોઈક બીજાને બગાડવો. કા ખબર છે કે આ બધા હળુકર્મી ને ભારે કર્મી જીવ આપણા કારણે છીએ. હળુકર્મી આપણે થઈ શકીએ. ઠીક છે, જેટલું વિચારાય વિચારો, પણ આવું વિચાર જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી પરિણમન નહીં થાય. એટલે અહીંયા કહ્યું કે શ્રવણ એકવારનું બસ છે, પરંતુ એ થવા માટે અનેક વારના શ્રવણ આવા હળવા થવાની પ્રક્રિયા થવી જોઈએ. એવું થાય છે ગઈકાલ કરતા આજનું શ્રવણ મારું સારું થાય છે, આટલો વિચાર આવે કે મારે સ્વાધ્યાયમાં જવું, સત્સંગમાં જવું, ટાઈમ થઈ ગયો, ઉભા રહ્યો, કાલ કરતા આજની મારી સ્થિતિ વધારે સ્વસ્થ છે, પોઝિટિવ છે. પણ આજ વધારે બોજાથી જવું છે, જોજો 10-5 જ ઊભા થઈ જાજો, જે થવું થાય. ક્યાંથી પરિણમન આવશે, કેવી રીતે આવશે? પછી કઈ કઈ હળું કર્મીને ભારે કર્મી, પણ કોણ હળું કર્મીને કોણ ભારે કર્મી, કોણ હળું કરે છે ને કોણ ભાર કરે છે? પોતે પોતે કરે છે, પોતે જ એનો કરતા છે. જ્ઞાની આ સરસ કહે છે કે આ બધું તો ત્યાં સુધી પુત્ર કલત્રે મોયો, જ્ઞાન વિના નહીં અંત. ભાઈ તારો જ્ઞાન વિના અંત નથી. તું 184 ભલે ભમતો હો ને ભયમાં કરજે, એનું 122 ગાથામાં સૂત્ર આપે છે કે આ બધું જે કંઈ તારું પરિભ્રમણ છે એની એક જ ચાવી છે કે તું તારા આત્માનું જ્ઞાન કર, સ્વસંવેદનરૂપ નિર્વિકલ્પ એવા તારા આત્મજ્ઞાનનું તું ચિંતન કર, ચિંતા કર. જ્ઞાન 3 પ્રકારના છે, આપણે ઘણીવાર વાત કરીએ છીએ પણ હવે કેટલું સ્મરણમાં હોય ભગવાનને ખબર. શ્રુત જ્ઞાન, ચિંતા જ્ઞાન અને અનુભવ જ્ઞાન. ચિંતવન, પેલું શ્રુત જ્ઞાન, વાંચવું અથવા સાંભળવું, ઉપદેશને શ્રવણ કરવો, સત્પુરુષના વચનોને સાંભળવા, આ શ્રુત જ્ઞાન છે. કેમ કે આપણું જ્ઞાન એ આખું અજ્ઞાન આધારિત છે, એટલે એ કોઈ દિવસ પોતે પોતાની મેળે તો જ્ઞાન પામી શકે નહીં, માટે જ્યારે ત્યારે એને આધાર શેનો લેવાનો છે? શ્રુતનો. એટલે સત્પુરુષના વચન એ શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન એ પહેલું જ્ઞાન. એ શ્રુત જ્ઞાનનું શ્રવણ એને માત્ર કાનથી નહીં પણ અંતઃકરણથી કર્યું હશે, હૃદયથી કર્યું હશે, તો એ જ્ઞાનમાં એ ચિંતા જ્ઞાન એ શ્રુત જ્ઞાનના આધાર ઉપર પોતે પોતાની મેળે જ સર્જન થાય છે, એ ચિંતા જ્ઞાન. કૃપાળુદેવે મૂક્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ બધા એને પ્રશ્નો આવ્યા જ્ઞાનીના શ્રુતને સાંભળીને કે હું કોણ, મારું સ્વરૂપ શું, આ વડગણા કોના સંબંધથી, એના વિચાર વિવેકપૂર્વક આ ચિંતા જ્ઞાન શાંત ભાવે જો કર્યા, વિચાર આવે તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ જ્ઞાન. ચિંતા જ્ઞાન વિના અનુભવ જ્ઞાન થાય નહીં, નહીં ને નહીં જ. હવે આપણે વિચાર કરીએ કે એક જ્ઞાનનું આ માધ્યમ છે, કોઈ સદગુરુનો યોગ થાય, કોઈ સત્સંગ સ્વાધ્યાયનો યોગ થાય, કોઈ સત્શાસ્ત્ર આપણને મળે, આ શ્રુત જ્ઞાનનો યોગ થયો, પછી ચિંતા જ્ઞાનમાં કોણે કરવાનું? જીવ બીજાને માને છે, મારે ક્યાં કરવું છે? ચિંતા જ્ઞાનની અંદર આપણે વિચાર કરીએ, શ્રુત જ્ઞાનમાં એક કલાક આપ્યો, ચિંતા જ્ઞાન કર્યું તો કે ન કર્યું, અને પછી પાછો કે અનુભવ થતો જ નથી. પણ અનુભવની વચ્ચે એક ચિંતા જ્ઞાન છે, એનું શું? અને એ કોઈ બીજા ન કરે. અને એ ચિંતા જ્ઞાનથી જીવ હળુકર્મી થાય, ક્ષયોપશમ થાય, જ્ઞાનાવરણીય એના તૂટતા જાય, ધીરે ધીરે એને આત્મા જ્ઞાન સ્વરૂપ છે એનો ઉઘાડ થતો જાય, અને પોતે જ પોતાને સમજતો જાય. અનેક પ્રકારના ભેદ છે આ સંસારના, એ બધા ઉકેલાતા જાય, એને પોતાને આપણે જેને કહીએ અંદરનો ઉઘાડ થાય, છાપ પડે. પણ એ ચિંતા જ્ઞાનથી થશે. અને ચિંતા જ્ઞાન જેનું પરિપક્વ થાય એનું પરિણામ અનુભવ, અનુભવ જ્ઞાન. તો ત્રણ પ્રકારના જ્ઞાનની શ્રેણીની અંદરથી પસાર થવું પડે. એમાં ત્રીજામાં તો પસાર થવાનું જ નથી, એ તો અનુભવમાં જ આવે છે, નિવડો થાય છે. ચિંતા જ્ઞાનથી આ પ્રકારના અનુભવ સુધી પહોંચાય છે. અને ચિંતા જ્ઞાન છે એ કરવા માટે જ આ બધા કહ્યું છે કે ભાઈ યમ નિયમ કરવા. શા માટે? કે ચિંતા જ્ઞાન કરવાનું માધ્યમ શું છે આપણી પાસે? સંજ્ઞીપણું, મન, વિચાર શક્તિ, ચિંતન શક્તિ. આ સંજ્ઞીપણું એટલે મનન શક્તિ અને ચિંતન શક્તિ, એ આપણામાં છે, પ્રાણીમાં નથી. એ પંચેન્દ્રિય છે, ગાય, ભેંસ, બળદ, ઘોડા, કૂતરા, માછલા, સસલા, આ બધાય પંચેન્દ્રિય છે. એ વિચાર એટલો જ કરે કે આમ કોઈક હડકે તો વયું જાય ને પાછું આવતું રહી વગેરે. એની પાસે ચિંતન શક્તિ નથી કે અતીત અને અનાગતને જોડે, ભૂતકાળ અને ભવિષ્યકાળની સાથે એની વિચારની નિરંતરતા રહે એવું વિચાર એ ન કરી શકે. એને તો મારો તો પાછું તેમ ત્યાં આવે. એટલે ચિંતા જ્ઞાન કરવા માટે થઈને કેમ ચિંતા જ્ઞાન કેમ સારું થાય, આપણે વિચારણા એ ચાલે છે કે ચિંતા જ્ઞાન કેવી રીતે થાય? તો ચિત્તની શુદ્ધિ હોય તો થાય. ચિત્તની શુદ્ધિ નથી, મલિનતા કેટલી છે, કેટલા કસાય ભાવ છે. એટલે કે છે કે વ્રત નિયમમાં જીવ હોય, સંયમમાં હોય, ઇન્દ્રિય નિગ્રહ હોય, જીતેન્દ્રિયપણું હોય, બાકી વિશાળ બુદ્ધિ હોય અને જીતેન્દ્રિયપણું ન હોય તો એ ચિંતા જ્ઞાન એ ન કરી શકે. કેમ કે એટલો બધો વૈભવ વિલાસમાં ખૂંચેલો છે, ઇન્દ્રિયને વશ થયેલો છે, તો એ ચિંતા જ્ઞાન શું કરી શકે? તો ચિંતા જ્ઞાન કરવા માટેની પાત્રતા માટે કહ્યું છે, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. તું એમ સમજ કે હોટલોમાં ફાઈવ સ્ટારમાં ગયો છે ને દારૂની પ્યાલી ચડાવી છે ને તો જ મજા આવે ચર્ચા કરવાની, ચિંતા કરવાની. જે છે બધા વિદ્વાનો તો જ એનું બધું જ્ઞાન ઉઘડે છે, પણ બધું અજ્ઞાન, કોઈને એમાંથી આત્મજ્ઞાન ન થાય. ઓલો લખે કે લખવું છે, ભજન ગાવા છે તો પ્યાલી ચડાવે. આ વસ્તુને એટલા માટે જીવનની પવિત્રતા વિના, ચિત્તની શુદ્ધિ વિના, સંયમ વિના ચિંતા જ્ઞાન થઈ શકતું નથી. એટલે આચારસંહિતા, સંયમ વાળો જીવ, ઇન્દ્રિય નિગ્રહ વાળો જીવ, અકષાયી જીવ, એટલે કહ્યું કષાયની ઉપશાંતતા. પેલા તો મંદ વિષયની સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતાદી ગુણ પ્રથમ ભૂમિકા ધાર. તારે જયારે વિચાર કરવો છે ને કે ના આજ તો હું આ ગાથાનો વિચાર કરીશ, તો પણ વિચાર કરતા પેલા ભૂમિકા ચિત્તની શુદ્ધ જોશે, વિશુદ્ધ ચિત્ત બનીને બેસશે. વિષય કસાયમાં ચિત્ત જોડાયેલું હશે તો ચિંતન નહીં થાય. ચિંતા જ્ઞાન એ સ્વપરાક્રમ છે, પણ પાત્રતા વિના નહીં. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન. ચિંતા જ્ઞાન તારે પ્રાપ્ત કરવું છે તો પાત્ર થવાશે એવો સદા બ્રહ્મચર્ય મતિમાન. બ્રહ્મચર્ય કહેતા સર્વ ઇન્દ્રિયોનો સંયમ જેને વિશે વર્તે છે એ જીવ બ્રહ્મચારી છે. તો એ ચિંતા જ્ઞાનમાંથી અનુભવ જ્ઞાન પ્રગટ્યા વિના રહે નહીં. ચિંતન સમ્યક જ થાય અને સમ્યક ચિંતનનું પરિણામ સમ્યક જ આવે, સંભાવ જ આવે, ત્યારે સંભાવ આવે. ચાલો આ તો જરા આડવ્યક્ત થઈ ગઈ. હવે આપણે ત્યાં 123મી ગાથા. ઘર પરિજન તન ઈષ્ટ સૌ જીવ સ્વકીય ન માન કૃત્રિમ કર્માધીન એ કહ્યા આગમે જાન. આ જે કંઈ ગ્રહ પરિવાર શરીર મિત્ર માન સન્માન સંગ્રહ પરિગ્રહ એને તું સ્વકીય પોતાના વાંધો આ એ છે કૃત્રિમ છે. કૃત્રિમ એટલે અમુક સમય રે બનાવટી છે. કોઈ રચના ઉભી કરી હોય તો કૃત્રિમ છે. કોઈ મંદિરમાં હિમાલય ઉભો કરે કૃત્રિમ છે. અને કે છે કર્માધીન છે. એ કર્મ હશે ત્યાં સુધી જ રચના છે. આ મારો સ્વજન છે, આ મારો પ્રિય છે, ક્યાં સુધી? ઓલો કર્મનો બંધ છે તારો ત્યાં સુધી. ક્યાં એનું આવ્યું છે અને ક્યાં તારું આવ્યું છે? એ જીતો બેઠો ને તું ઉકલી જા. કોઈ પણ પદાર્થ સાથેનો સંયોગ સંબંધ બધો કર્માધીન છે અને કૃત્રિમ છે એને તું સાચો ન માન. કૃત્રિમ એટલા માટે કે આ દેહ છૂટી જાય તો પછી તારી સાથે એ સંબંધ ક્યાંય તને જોવા. અરે અનંત કાળમાં કેટલી કેટલી વસ્તુ સ્વકીય કરી હશે. એમાં અત્યારે એક તણખલું આપણને આપણા હાથમાં છે પૂર્વકાળનું. કેટલી મિલકત મૂકીને આવ્યા હશું, કેટલી સંપત્તિ હશે. આપણે ઉપાધિ થાય જો આપણને હમણાં જ્ઞાન થાય ને તો તરત કે મારું. અને મેં લખ્યું તો વિલમાં અને તફડાવ્યું છે સાહેબ, હું સાબિત કરી દઉં. કૃત્રિમ છે. એક વાર આ એક ભાવ, એક શબ્દ એનો અર્થ જે છે એનો આશય છે, ભાવ છે એ બેસી જાય કે બધું કૃત્રિમ છે. એને કૃત્રિમ જ લાગે ને ત્યાં તો. આ કૃત્રિમ છે અને બીજું કીધું કર્માધીન છે. કૃત્રિમ પણ તારી સાથે રહેશે ક્યાં સુધી? કર્મનો સંબંધ છે ત્યાં સુધી. એકવાર કર્મ ગયું એનું સ્થિતિ પૂરી થઈ તો એ કૃત્રિમ. આપણે કહે ને કૃત્રિમ તો કૃત્રિમ લાવને ભાઈ. ન મામા કરતા ભોગના સાધનો ભલે સાહેબ કૃત્રિમ હોય પણ આપો તો ખરા, ટેસડો તો કરીએ. પણ કે છે કે કૃત્રિમ તું જોતો રહીશ અને એનો ભોગવટો તને નહીં મળે જો કર્મ તારું નહીં હોય. અંતરાય આવીને ઉભો રહીએ, ટેબલ ઉપર બધું પડ્યું છે, મીઠાઈના પેકેટ્સ એકને ભૂલીને એક એકને જુઓ ને ભૂલો એવા પડ્યા છે. પણ લેવાય નહીં. એમની પાસે વોચમેન ઉભો હોય ખબરદાર જો લીધું છે તો. કર્મની ગતિ ન્યારી છે. ગહનો કર્મણા ગતિ. હે જીવ, જગત જીવ હે કર્માધીના, સાથ કછુ ન લીના. કઈ સાથે નહીં આવે. આ બે શબ્દ પકડાઈ જાય કે તારું જે કંઈ છે ઘર પરિજન તન ઈષ્ટ એટલે તને ગમતું બધું, હે જીવ તું એને સ્વકીય ન માન. પણ કેમ ન માનું? મારા છે, મારા નામે છે, મેં ઉપાર્જિત કરેલા છે, મારી મહેનતથી થયા છે, પરસેવો મેં પાડ્યો છે. તોય કે છે ન માન. કારણ અમે તને કહીએ છીએ, હવે વિચાર કે એ છે કૃત્રિમ છે, એ કાયમી શાશ્વત નથી, કૃત્રિમ છે. કૃત્રિમ એટલે બનાવટી, ટકે નહીં એવું. પણ આપણા કર્મો જ ચાઇનીઝ છે, એનેથી મળેલું જે કઈ છે એ બધું કૃત્રિમ છે એમ કરવું, અને કર્માધીન છે. કદાચ એ વસ્તુ ટકી જાય તો તને અંતરાય આવશે, કર્મ તારું બાધક બનશે, તો પણ તારા રહી શકશે નહીં, તું એનો ભોગતા બની શકશે. આ આગમમાં કહેલી વાત છે એમ કહે છે. કયા? આ અમે કહીએ છીએ એવું નથી, નહીતર પાછું તને એમ થાય કે તમે શું ઠોકાઠોક મહિના છો, આ બધું અમારું છે ને, અમારે નહીં ભોગવું, અમને નહીં ખબર પડતી, અમારા વશમાં છે બધું, અમારા તાબામાં છે, અમારી તિજોરીમાં છે, અમારા તાળામાં છે, ભલે રહ્યું, સિટી ગમે ત્યારે વાગે. શાસ્ત્ર એને જોયેલું છે ને, જોયું જાણવું એ શબ્દ પ્રયોગ ભાષામાં, એમ આગમમાં યોગીઓ જોયેલું છે એટલે આગમ માતા એને આ દેખાણું, જે આપણને નરી આંખે દેખાતું. કારણ કે પ્રશ્ન કરે કે સાહેબ આગમ તો અમે જ જોયા છે, પણ અમને તો આવું કઈ દેખાણું? યોગીઓને દેખાણું, પ્રભાકરને ન દેખાણું. દ્રવ્યાનું યોગનો ગ્રંથ છે, પણ કેવો પાવરફુલ છે, એક એક ગાથાઓ કેટલી અદભુત. સામે શિષ્ય પ્રશ્ન કર્યા છે, ઉભારીઓ આચાર્યને કહે છે માર્ગ બતાવો, કેમ આમ થાય છે. પ્રભાકરની શરૂઆતની ગાથાઓ આપણે વાંચી છે, એટલે પેલા આત્માની વાત કરે છે, એ એસ્ટાબ્લિશ કર્યા પછી કે આવો હોય તો હવે માર્ગ, આ બીજો સંકલ્પ માર્ગનો ચાલે છે, કે મોક્ષ માર્ગનું સ્વરૂપ તો કયો, કેવી રીતે માર્ગ થાય. આ વાત અહીંયા આવી ગ્રંથના રૂપમાં ચાલે, આત્મસિદ્ધિમાં સરળતાથી ચા, જે જે કારણ બંધના દેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. એ જીવ બંધનું કારણ છે એટલું સમજ, અને આ બધા સ્વકીયની ગાંઠથી બંધાયો છે. તો કે છે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. આ તારા બધા કર્મોથી તું મુક્ત થા, પણ ક્યાંથી થઈશ? રાગદ્વેષ અજ્ઞાન છે, રાગદ્વેષ અજ્ઞાન છે, ત્યાં સુધી ચિંતા જ્ઞાન પ્રગટ થતું નથી. કેવી રીતે થાય? એટલે કે જેનાથી થાય એ મોક્ષનો માર્ગ છે. તો શું કરવું તારે? કે જેનાથી મારું અજ્ઞાન ટળે. જ્ઞાન એનું જ નામ કે જેનાથી અજ્ઞાન ટળે. એ જ જ્ઞાન, એ જ સત્સંગ કે જેનાથી ભ્રાંતિ દૂર થાય, ગેરસમજણ દૂર થાય, સમજ પ્રગટે. સ્વાધ્યાય એ જ કે જેનાથી જીવમાં સમજ પ્રગટે. એ સમજ તો છે જ પોતામાં, પણ વિપરીત છે, વિપર્ય છે. એ વિપર્ય છે એ જ સમજણ એ પોતાની સમ્યક થાય છે, પલટાય છે. જ્ઞાન તો જીવનું પોતાનું જ છે. જ્ઞાન ક્યારેય બહારથી આવતું નથી, આપી શકાતું નથી, એ લેણ દેણનો વિષય નથી, સમજનો છે, વિચાર વિમર્શનો છે. અને એ જ્યારે એની અંદરથી એને આવા કારણો મળે છે ત્યારે એ પોતાની સમજણ ફેરવાય છે. 124 ગૃહ પરિજન ચિંતન કરીએ મોક્ષ કદી નહીં થાય, ચિંતવ વર્ત તપ જેથી એ મુક્તિ શ્રેષ્ઠ પમાય. ઉષ્માબેન શું કરશું? પેલા શું કે છે? પેલા બોલ. બોલો. હવે એ કહેશે કે એના વિના હાલે અરુણાબેનનો પ્રશ્ન હાલે જ નહીં, કઈ ના કરો. રેખાબેન કહેશે ના હાલે નહીં હો. હા એ તો બરોબર છે, ચિંતા તો અમને છે કે ચિંતા અમને છે, એટલે અમારે તો કરવી જ જોઈએ ને. ઘર લઈને બેઠા છીએ એમાં પાછો ભેગો વેપાર લઈને બેઠા છે, બાકી હતું તે. એ સેનાથી વાગે છે, બીજી લીટી ચિંતવ વર તપ જેથી એ મુક્તિ શ્રેષ્ઠ પમાય. તું શ્રેષ્ઠ તપ, વર એટલે શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો, એ તપ કર. કયું તપ? ઈચ્છા નિરોધ એ સૌથી મોટું તપ છે. તપનો અર્થ ઈચ્છા નિરોધ. તું આ બધી જ જે ઈચ્છાઓ છે આ ચિંતનની એનાથી પાછો કર. પછી આ ચિંતા કર્યા કરી અને પાછું એમ કે મારે આજે ઉપવાસ પણ છે ને આમ બી લે છે, ચિંતા એટલી ને એ વધારે પાછું. હા એ તપ કયેલા કરે પાછું આમાં જરાય છે ભાઈ. તપ શું કર તો કે આ બધું છે ને ગ્રહ પરિજન તન ઈષ્ટ એ બધામાંથી તું સ્વકીય માન્યતામાંથી પાછો ફર. આ તારું ઈચ્છાનું જોર એનો નિરોધ કર. ઈચ્છાનો નિરોધ એટલે તપ. અન્યત્વ ભાવના, ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે પ્રાર્થના, ના મારા મૃત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાત્વના રે રે જીવ વિચાર એમ જ સદા. અન્યત્વદા ભાવના આ તપ કર. ઈચ્છાનો નિરોધ એ તપ. આ મારાપણાની ઈચ્છા, મમત્વની ઈચ્છા, આસક્તિ, મોહ, આ લાગણીઓ અંદર આવેશ આવેગ, આ બધા તૃષ્ણા લાલસા, પછી તેની ડિગ્રી વધતી જાય અને છેલ્લે એક શબ્દમાં કહી દે રાગ અને દ્વેષ. રાગ અને તો તપ શું કરવું? તો વિષય કષાયોને સમાવવા એ તપ છે. ઈચ્છાઓને સંકીર્ણ કરવી એ તપ છે. ઈચ્છાઓને સમેટવી એ તપ છે. આ શ્રેષ્ઠ તપી છે કે તું ઈચ્છાથી નિવર્ત. હે જીવ, અનંત પ્રકારની ઈચ્છાઓથી તું બંધાયેલો છો, એ ઈચ્છાઓને તું નિવર્ત, એ ઈચ્છાઓને છોડ. આ તપ છે, મોટામાં મોટું તપ છે. અત્યારે એક જ વાત છે કે હું ખાઉં નહીં એટલે તપ છે. બસ એને એટલો બધો અનાજ ઉપર દ્વેષ આવી જાય, જેને શું ખાવાય ખાવું, અનાજે શું ગુનો કર્યો છે. આહાર વર્ગણાના પૂતગળો છે, તારા શરીરને જોઈ તો લે અને ન હોય તો ન લે. એ તપનું મહત્વ તો એટલું જ છે કે તને સ્ફૂર્તિ રહે, તું સાધના કરી શક અને ટેકો મળવા માટે પણ જોઈએ, નહીં કરતો નહીં રહે અને અધિક લઈશમાં કે જેથી કરીને તું આ કરી ન શક. એ સિવાય એનું વિશેષ એટલે એ તો બધું છૂટકો જ નથી. આ અહીંયા તપની વ્યાખ્યા સરસ આપી છે કે તું આ બધી ઈચ્છા મમતા આ બધી એને સંકુચવી, એને ઓછી કરવી, આ મોટું તપ છે, નિરોધ કરે એનો. તો અત્યારે 124 સુધી આપણે પહોંચ્યા છે, 125મી ગાથા લઈશું. એક ગાથા લઈએ.
લાખો જીવને મારીને જીવ જે પાપ કરીશ ત્રિપુત્રાદિ કારણે એકલ તે તું સહીશ. લાખો પ્રાણીઓને મારીને હે જીવ ત્રિપુત્રાદિને કારણે તું જે પાપ કરે છે તેનું ફળ તું નરકાદિ ગતિમાં એકલો ભોગવીશ. નિશ્ચયથી રાગાદિના અભાવને અહિંસા કહે છે. આ અહિંસા શુદ્ધ ચૈતન્ય પ્રાણને રક્ષનારી છે. રાગાદિની ઉત્પત્તિ નિશ્ચય હિંસા છે, કારણ કે તેથી શુદ્ધ પ્રાણોનો ઘાત થાય છે. એમ જાણી રાગાદી પરિણામરૂપ નિશ્ચય હિંસા ત્યાજ્ય છે. નિશ્ચય હિંસા અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણે છે. રાગાદી ભાવોના અભાવને આગમમાં અહિંસા કહી છે અને એ રાગાદી પરિણામોની ઉત્પત્તિ થવી તે નિશ્ચય હિંસા છે એમ ભગવાને કહ્યું છે. હે જીવ, તું પુત્રાદિ પરિવારને માટે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય તથા કુશીલ આદિ અનેક પ્રકારના પાપો આચરે છે અને અંતરંગમાં રાગાદી રહિત એવા જ્ઞાન આદિ શુદ્ધ ચૈતન્ય પ્રાણોનો ઘાત કરે છે એમ પોતાના જ્ઞાન દર્શનાદિ ભાવ પ્રાણોને રાગાદી વડે મલિન કરે છે અને બાહ્યમાં અનેક પ્રાણીઓની હિંસા કરીને અશુભ કર્મ ઉપાર્જન કરે છે. આ બધાનું ફળ નરકાદી ગતિઓમાં તારે એકલાને ભોગવવું પડશે. એ પરિજનો તારા દુઃખમાં ભાગ પડાવશે નહીં, તારે એકલાને જ એ દુઃખ સહન કરવું પડશે. ભગવાન વિતરાગના શાસનમાં હિંસા બે પ્રકારની કહી છે, એક આત્મઘાતરૂપ અને બીજી પરઘાતરૂપ. મિથ્યાત્વ રાગાદીના નિમિત્તથી જોયેલ, સાંભળેલ, અનુભવેલ ભોગોની અભિલાષારૂપ જે તીક્ષ્ણ શસ્ત્ર, તેથી પોતાના જ્ઞાનાદિ પ્રાણીઓની હિંસા કરવી તે નિશ્ચય હિંસા છે. એ રાગાદી વિભાવ પરિણામોથી જ્ઞાનાદિ આત્મભાવ હણાય છે. આ નિશ્ચય હિંસા જ આત્મઘાત છે. પ્રમાદયુક્ત યોગથી અવિવેકી થઈને એકાંદ્રિય આદિ જીવોની હિંસા કરવી તે પરઘાતરૂપ હિંસા છે. જ્યારે આત્મા અન્ય પ્રાણીઓને મારી નાખવાનો વિચાર કરે છે ત્યારે આત્મ પરિણામમાં કષાય પ્રગટે છે. તે કષાયથી આત્મા મલિન થાય છે અને એ ભાવોની કલુષતા જ નિશ્ચય હિંસા છે. તેથી પરઘાતરૂપ હિંસા આત્મઘાતનું કારણ બને છે. એમ હિંસક આત્મા પરનો ઘાત કરીને પોતાનો જ ઘાત કરે છે. તેથી સ્વદયા અને પરદયાનું સ્વરૂપ સમજીને સર્વથા હિંસા તજવી. હિંસા જેવું કોઈ પાપ નથી. રાગાદીનો અભાવ તે સ્વદયા અને પ્રમાદરહિત વિવેકરૂપ કરુણાભાવ તે પરદયા છે. આ સ્વદયા તથા પરદયા ધર્મનું મૂળ કારણ છે. પાપી પ્રાણીઓના પરિણામોમાં પવિત્રતા હોતી નથી. પર પ્રાણીનો ઘાત થવો તો તેના આયુષ્યને અનુસાર છે. પણ આત્માને કોઈ મારી નાખવાનો જ્યાં વિચાર કરે છે ત્યાં જ તે વિચાર વિકૃતિને લીધે તત્કાલ આત્મઘાતી થાય છે.
થોડી નિશ્ચયની વાત આવી છે. નિશ્ચયની વાતમાં શું કહે છે ત્યાં? જે જ્યારે હિંસા થાય છે ત્યારે પેલા પોતાના ભાવોની હિંસા થાય છે, પછી એના પરિણામમાં પરની હિંસા થાય છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે જીવન જેમ ચાલતું એમ ચાલવા દે, તારા ભાવોની રક્ષા પહેલા કર. અન્યની રક્ષા કરતા પહેલા પોતાના ભાવોની રક્ષા કર. જે આત્મઘાત અને પરઘાત એમ હિંસાના બે પ્રકાર થયા. આત્મઘાત એ થયો એ તો હિંસક બની જ ગયો, એટલે ગ્રસ્તના જીવનની અંદર સંકલ્પ હિંસા એ ત્યાજ્ય છે. ભાવોની બરોબર એને જાળવણી કરવી, શુદ્ધ પવિત્ર ભાવ રાખી નિર્દોષ ભાવે જીવ કોઈ પણ ક્રિયા કરતો હોય તો કહ્યું બંધ મોક્ષની વ્યવસ્થાનો આધાર આત્માનો પરિણામ છે. આપણા પરિણામ જ રાગ દ્વેષના છે, આપણા પરિણામ જ કસાયના છે. તો આપણે હિંસક જ છીએ, પછી ક્રિયા શું કરીએ છીએ એની સાથે સંબંધ નથી. એ જે ક્રિયા કરશે એનો ભાવ કયો ભરશે? હિંસક ભાવ ભરશે કે હિંસક? બસ. એટલે સૂક્ષ્મતા એ વાત મૂકી છે. એટલે પોતાની જીવે પોતાના ભાવોની શુદ્ધિ ઉપર લક્ષ્ય કરાવવા માટે આ ગાથામાં કહે છે કે રાગાદી ભાવોના અભાવને અહિંસા કીધી છે અને રાગાદી પરિણામ ઉત્પન્ન થાય એ જ હિંસા છે. હવે રાગાદી પરિણામ ઉત્પન્ન થવાનું કારણ શું? તો કે આ બધું મારું છે. તે આ અગાઉની બધી ગાથા આવી ને એ જ કે પુત્ર કલત્ર પરિવાર આ બધું મારું, આ સર્જન મારું, સંગ્રહ મારો, પરિગ્રહ મારો. કૃત્રિમ છે અને કર્માધીન છે, એને તું આ પ્રકારનો કરે છે, આ તારો રાગાદી ભાવ છે, એના પ્રત્યેનું મમત્વ, એના પ્રત્યેની આસક્તિ, એના પ્રત્યેની પ્રબળ ઈચ્છા, આ તારો પેલા વહેલા રાગાદી ભાવ છે, એ જ હિંસક છે. પછી તું કામ બધા કરે છે કોના માટે? એ સ્વજનો માટે, સંપત્તિ માટે, જે જે તારું માયનું છે એના માટે, શરીર તારું માયનું, શરીર માટે જે કંઈ કરે છે, ભાવ ક્યાં છે? હિંસક. પ્રવૃત્તિમાં પરિણામ શું આવે? જે ભાવથી થયેલું કામ હોય તે ભાવ પરિણામ આપે. આ સૂક્ષ્મ ન્યાય આપે છે. એટલે ઘણીવાર જ્ઞાનીઓ પણ સંસારમાં હોય છે અને એની પણ ક્રિયા થયા કરે છે, પણ જ્ઞાનીઓના ભાવની ક્રિયા અહિંસક ભાવ હોવાને કારણે બંધનું કારણ થતી નથી. કારણ કે બંધ ક્રિયાથી નહીં, ભાવથી થાય છે. તો અહો સંકેતી આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર સે ન્યારો રહે જીવ ધાવ ખીલાવે બાળ. અરે સાહેબ, સ્વજન પરિજન કુટુંબ પુત્ર કલત્ર આ બધું તો તમે જને જ્ઞાનીઓના ચરિત્ર વંચાવો છો એને હતા, એને પણ આ કુટુંબ માયાજાળ તો બધી હતી. અમારે તો એક જ ઝૂંપડું છે, એને મહેલ હતો. આ જેનું તમે વર્ણન કરો છો એ અમારાથી કેટલા ગણો હતો, તો એના કર્મમાં તો એ બંધાવવામાં કોઈ દી છૂટે તો કે એ છૂટી ગયો. આના તો સોફ્ટવેર નથી આવડતું. એ ટેકનિક શીખડાવી શીખાતી નથી. એ ચિંતા જ્ઞાન વિના એ ટેકનિકનો ઉદ્ભવ થાય, અને ચિંતા જ્ઞાન કરવા માટે જીવનને નિષ્પાપ કરવું પડે, અકસાઈ બનાવવું પડે, તપથી ઈચ્છાઓનો નિરોધ કરવો પડે. આવું જીવ જ ચિંતા જ્ઞાનમાં આવી શકે અને તો જ એને અનુભવ જ્ઞાન થાય. આપણે વાત એ છે કે સાંભળવું છે, એ પણ બધા જ આપણા સાંસારિક ભાવોને સાબૂત રાખીને. પછી એનું ચિંતન કરવું છે તો પણ એ બધા ભાવ સાબૂત રાખીને, જરા એ ભાવને નિરોધ કરીને ચિંતા કરવી. એટલે ક્યાંય અનુભવની લેરખી પણ આવતી નથી. અને પ્રશ્ન કરવો છે કે અનુભવ આવે તો છોડી દે, છોડી દે તો અનુભવ થયા વિના. હા, ચિંતા પરિવારની કરવી છે અને પાપ પ્રાપ્તિ મુક્તિની કરવી છે. તો કે જે સરસ પેલા વાલિયાનો અને નારદ ઋષિના સંવાદનું આ છે કે આ તું તારા પરિવારના જે પાપ આચરે છે તે એકલો જ આમાં કોઈ ભેગું આવશે, કેમ કે જે સંબંધો છે પરિવાર સાથેના એ કેવા છે? કૃત્રિમ. પકડાય છે દિલ્હીવાળા. કૃત્રિમ અને પાછા બીજા કર્માધી. મારે તો એવો જિગર જાન શબ્દ પ્રાણ આપી દે, રેવા દે, ઉભો રે, જરા વિચાર. સંબંધો બધા જ કૃત્રિમ છે. એ પર સાથે ને નહીં, શરીર સાથેનો સંબંધ તારો કેવો? કૃત્રિમ, બનાવટી છે. આ મારું શરીર છે ને આનાથી જ હું કરું છું, ઉભો રે, કર્માધીન છે. આયુ કર્મ આય દોરી તૂટી આયુષ્યની સાંધનારું કોણ છે? પતિ ગયો ગયો. આવી ભાવના બરોબર શ્રદ્ધાના રૂપમાં સંકેત, આ સમ્યક શ્રદ્ધા, આ સમ્યક દર્શન, આ તત્વની શ્રદ્ધા છે. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વની શ્રદ્ધા થતી નથી. વ્યવહારની શ્રદ્ધાની અંદર વિકલ્પો થયા કરે, તત્વની શ્રદ્ધામાં વિકલ્પો ન થાય. વિકલ્પો જે કંઈ થાય છે એ કૃત્રિમતા છે એની, એને કારણે થાય છે. સમજાય ઉલટાનું, વધારે સમજાય. તો અહીંયા કહે છે, તું જે અનેક પ્રકારના પાપો કરે છે અને એને કારણે થઈને, એના કારણે બાહ્ય અનેક પ્રકારની હિંસા કરે છે, કારણ કે જ્યાં તે તારા માયના છે પછી થનારી બધી પ્રવૃત્તિઓ એ હિંસક કે અહિંસક. આ કે છે કે સમયે સમયે એ અનંત કર્મનો વ્યવસાય છે. સાહેબ પણ હું કાંઈ કરતો નથી તો તમે અમને આમ લેબલ આપો છો કે સમયે સમયે તું અનંત કર્મ બાંધસ. અરે સમયે સમયે અનંત કર્મ એટલા માટે બાંધસ કે તું વિભાવમાં છો કે સ્વભાવમાં છો? તો વિભાવમાં હો તો શું થાય? તો આ માટે ઉપક્રમ આપ્યા છે. એક તો ચિત્તની શુદ્ધિ કરવી, શરીરની સ્વચ્છતા રાખવી, મલિનતા દૂર કરવી, અને આવો પવિત્ર શરીર, પવિત્ર ચિત્ત અને કોઈ પવિત્ર આલંબન પરમાત્માનું, જિનેશ્વરનું, મંગલ સ્તોત્ર, જ્ઞાનીના વચનો, કોઈ સામાયિક ચાલે, કોઈ જાપ ચાલે, કોઈ નવકાર મંત્ર ચાલે, કોઈ ભક્તિ ચાલે, કોઈ સ્તોત્ર પાઠ, કોઈ સ્તુતિ પાઠ, આ બધા કેવા છે? સ્વરૂપ સાથેની એકાકારતા, તપ છે, ઈચ્છાઓનો નિરોધ. તે સમયે કોઈ ઈચ્છા ન પોતાના સ્વ શરીર સંબંધી પણ ઈચ્છા હોવી જોઈએ નહીં. ત્યારે અહીંયા તો સ્વજનની ઈચ્છા લઈને બેઠો છે. હે પ્રભુ, આજે મારી ભક્તિનું કંઈ ફળ હોય તો છોકરાનું 10મા પેપર છે, જરા આવ સસ્તમ પતિ જા, નમસ્કાર કર, આશીર્વાદ આપે, જા જા માર્ક આવે. અરે શું માંડ્યું છે આમ, આમ કહ્યું તો એને માર્ક ન દે. શુભ ભાવ છે, શુભ ભાવ સરસ છે કે શુભ તત્વ ઉપર રહેતું બેટા, આ બધું કૃત્રિમ છે. આ પ્રકારનો વિચાર અહીંયા એટલી સરસ મૂકી છે 125મી ગાથામાં કે તારી મનસ્થિતિ શું છે, તારો આત્માનું પરિણામ, વોટ ઇઝ ધ સ્ટેટ ઓફ યોર માઇન્ડ. તો કે છે કે જો આ કોઈ પણ પ્રકારનું હશે, હિંસા છે તારા મગજમાં અત્યારે, શું છે? હિંસા છે, રાગાદી ભાવ છે, તો તું હિંસક છું. ત્યારે તું જે કરી, શુભ કે અશુભ, એ તો તું પોતે ગણતરી કરે છે, પણ જે પ્રવૃત્તિ થાય, જ્ઞાની કે છે કે પ્રવૃત્તિ સાથે ભાવ હિંસાનો છે તો બીજું થાય શું? ગોળ નાખીએ તો રસોઈ કેવી બને? ગળી બને. અને કરિયાતું રેડીએ તો શું થાય? કા ચાસણી નાખ અને કા કરિયાતું નાખ. હિંસાના પરિણામ કલુષિત પરિણામ છે ચિત્તના. એટલે તે સમયે જે કંઈ ભાવ ક્રિયા થાય છે એ પણ હિંસક થાય છે. અને કર્મ કોઈ દી ભૂલથાપ ખાતું નથી અને કોઈને છોડતું, એમાં કોઈ ભેદભાવ નથી, એમાં કોઈ પક્ષપાત નથી. આ જગત નિયમથી ચાલે છે, આપણા સ્વચ્છંદથી નહીં. એના નિયમમાં કઈ ફેરફાર કોઈ કરી શકે નહીં. એટલે જૈન દર્શન કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કહેવું એ કે, કોઈના બાપની તાકાત નથી કે આ વિશ્વના ક્રમમાં કઈ ફેરફાર. આ શ્રદ્ધા એટલું બધું વ્યવસ્થિત છે. એટલે ચિત્તના પરિણામ અહીંયા કહે છે કે જો હિંસાના હશે તો પ્રવૃત્તિ બધી હિંસક છે, પરિણામ જો શુદ્ધ હશે તો પ્રવૃત્તિ ગમે તેવી હશે તને બાંધનાર થશે. તો હંમેશા જીવે સંભાવમાં રહેવું, હંમેશા મારા માટે કરું છું, બીજા માટે કરું છું, મારું છે, આ બધા હિંસક ભાવો છે, મૂકી દે, તારું છે જ નહીં, પછી કેમ માથાકૂટ કરસ? અને કર, તું કૈરા વિના રે નહીં, પણ આવો શુદ્ધ ભાવથી કર્યું હશે તો આ ગાથા કહે છે કે પરિણામ તને મુક્તિનું થશે, શુભનું થશે. ચિંતા કરના, કેમ કે તું વિશ્વના નિયમ પ્રમાણે ચાલે છે, પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલે છે, વિધાતાના કાયદા પ્રમાણે ચાલે છે, કુદરતના ક્રમ પ્રમાણે ચાલે છે. આ જગતનો કાયદો નથી, વસુંધરાનો કાયદો છે, વસુંધરાનો ન્યાય છે, કુદરતનો કાયદો છે, અફર છે, અટળ છે, કાંઈ ફેરફાર ન થાય. પરિણામમાં પણ ફેરફાર, શું કામ ચિંતા કરે છે? જો તારી શ્રદ્ધા સાચી હોય તો, પણ તું ભગી જતો શું થાય? અને ભગવાનું કારણ કે હજુ ચિંતા જ્ઞાન થી એ વાતને પાકી કરી નથી. ચિંતા જ્ઞાન થી વાતને પાકી કરી લે એટલે તને કોઈ પણ પ્રકારનું ચડ વિચડ પરિણામ થશે નહીં, વિશેષ અવસર.